તારીખ 18/8/1992, શ્રી દેવદ્રષ્ટિ પ્રકાશ, ફૂલ નંબર 409 ઉપર, પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 162. તારીખ 17/8/1992, શ્રી દેવદ્રષ્ટિ પ્રકાશ, ફૂલ નંબર 406-408 ઉપર, પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 161.
जो योग्यता अनुसार होने वाले हैं तो हो जाते हैं, जुदा जुदा वक्त अलग अलग काल माए के जुदा जुदा वक्त ये विकल्प होते व्यवहार ना करते हैं कि वक्त में ते समय में योग्यता अनुसार जो थवा वाला हो जाए પ્રકાર હોય એ પ્રમાણે થઈ જાય એમ કે તેના પરિણામમાં જે પ્રકાર વધે છે ભૂમિકા અનુસારના વિકલ્પ થાય છે એમ નહીં લેતા, થવા વાળા હોય તો થવા યોગ્ય થાય છે એમ કેમ લીધું. ભૂમિકાને મુખ્ય મુખ્યતા આપવામાં આવે, ભૂમિકા અનુસાર એસે વિકલ્પ હોતે હૈ એસે લઈને ઉસકી દૃષ્ટિ વૈસે પરિણામ કરને મેં ચોંટ જાતી હૈ, મારે આ ભૂમિકામાં આવા પરિણામ મારે કરવા જોઈએ એમ જોર આવે છે, અથવા વજન આવે છે પરિણામના કર્તૃત્વ ઉપર. ઓર હોને વાલે યોગ્યતા અનુસાર હોતે હૈ તો એમ પરિણામ કરને પર દૃષ્ટિ નહીં રહેતી, વજન પરિણામ મુજબ થવા વાળા થાય છે, થવા યોગ્ય હશે તેથી પરિણામ ઉપર વજન નથી થયા, ભૂમિકા અનુસાર થવા જોઈએ ત્યાં પરિણામ ઉપર વજન થાય છે. પરિણામ કરને પર દ્રષ્ટિ નહીં રહેતી લેકિન અપરિણામ ઉપર દ્રષ્ટિ કા જોર, અપરિણામ ઉપર દ્રષ્ટિનું જોર રાખીને પરિણામનો વિષય એવી રીતે વિચારવા જોઈએ છે કે જ્યારે જેવી યોગ્યતા આવશે ત્યારે તેવા પરિણામ થઈ જશે. સુંદરજીના વિષયમાં એવું બને છે કે એમને જ્યારે જ્ઞાન પ્રગટ થયું તો 24 એ આસપાસમાં એમને પહેલાં 23 વર્ષે અને 24 વિરેન્દ્રદેવનો તીર્થંકર દેવનો માર્ગ પ્રગટાવવાનો જોર કર્યો અને પછી લગભગ 29 વર્ષે એમને એમ રાખ્યું છે કે ગૃહસ્થ દશામાં માર્ગ પ્રગટતાનું યોગ્ય નથી, પણ પોતાની દશા વિશેષ કરીને મુનિ દશામાં જો અવાય તો માર્ગ કેમ કે ગૃહસ્થ દશામાં ઘણાને પૂર્ણ વિતરાગતાનો બોધ લઈએ ત્યારે અપૂર્ણપણું જે છે એ એટલું બધું અગ્રેસી દશામાં હસી હોય એને ઉપર શંકા જાય કે વાત તો કરે છે પૂર્ણ વિતરાગતા અને હમણાં વ્યાખ્યાન પૂરું કરીને જાતે દુકાને પાછા વેપાર કરવા કોઈને શંકા જાય અને મહાપુરુષોએ પણ એવી રીતે દશા વિશેષમાં એના પછી ઉપદેશ કર્યો છે. ગુરુનું ગુણસ્થાન તો સતું સાતમું છે કે સર્વવૈકી દશામાં જે મહાપુરુષો ઉપદેશ કર્યો છે એ પરંપરાને જાળવી રાખવી એ તમારે યોગ્ય છે એમ સમજીને ઉપદેશ નથી આપ્યો. ત્યારે પછી હું લખું એ ત્યાગી થઈશું ત્યારે પણ એવો વિકલ્પ આવશે તો કામ કરશો નહીં માર્ગ નો પ્રચાર કરવાનો જે જોર હતું તે પાછળ વિવેક ને આ માધ્યમથી શાંત થયો હોય એવું લાગે છે. ઉછાળો છે એ શાંત થયો હોય એવું પ્રકાશ કરવામાં આવા પરિણામ કરવા કરશું એમ ગોઠવણી અત્યારથી કરતા બહુ સારો વિષય છે. કોઈને પણ બોધ લેવા માટે બહુ સારો વિષય છે. તમારે સંપતભાઈને કઈ પ્રશ્ન હતા? આમાં આપણે તો બધા જુદા જુદા આવે છે, કઈ લિંક તૂટવાનો પ્રશ્ન નથી. એમાં પણ અપરિણામી જોર છે. મુક્તિની દશા મારી તરફ આવી હોય તો આવે, મુક્તિની દશા તો આત્મા તરફ જ આવે, પણ હું એમાં કઈ પ્રેરણા નથી કરતો. પરિણામ ને હું પ્રેરણા નથી કરતો, હું ધ્રુવ છું અને ધ્રુવ મને રહું છું. પરિણામ સહજ મારા પ્રત્યે આકર્ષાઈને આવે છે. આવે તો આવો, મને અપેક્ષા નથી. ના આવે તો પણ મને અપેક્ષા નથી. આવે તો પણ મને અપેક્ષા પરિણામની ભૂમિકા કરી કે મુક્તિની દિશા સુધીના પરિણામને પણ ભૂમિકા કરી છે. પરિણામ મારો લાભ લે છે, પ્રભુ પાત્ર કરીને મારો આશ્રય કરીને પરિણામ મારો લાભ લે છે. પરિણામ મારો લાભ લે છે, હું પરિણામ નો લાભ નથી લઉં. આવવા માટે થવા માટે ગોપાળુદેવ પછી દેવી જ્ઞાનીને આપે બધા જ્ઞાની ગોપાળુદેવ નામ આકર્ષણ વિશેષ રહ્યું છે. આપણા ગુરુદેવને પણ વિશેષ રહ્યું છે. દરેક પ્રવચનોમાં લગભગ કોઈ પ્રવચન ખાલી નથી કે એમાં યાદ નથી, એના વચનોનો આધાર ન લીધો હોય એવું કોઈ પ્રવચન જોતવા જાવ તો મળવું મુશ્કેલ છે. ભૈષ્ણના જીવનમાં પણ એ પણ શરૂઆતમાં બધાને તમને જ્ઞાન દશા પ્રગટ થયા પછી પણ એ ગ્રંથમાં જવાનું ચાલુ રાખે. એમના નિત્ય નિયમમાં અને ગુરુદેવના પણ નિત્ય નિયમમાં કૃપાળુદેવના વચના એક ભાગ છે. રોજના આજે ગુરુદેવ સવારે 4 વાગે ઉઠીને ચિંતન કરતા હતા, એમાં 10 બોલ લેતા હતા. સ્વદ્રેવના સ્વરાથી અંતર થાવો, એ 10 બોલ છે. એના પ્રવચનો ખાસ પ્રવચનોમાં લીધા છે. મિત્રો 17મા વર્ષ પહેલાના છે. શહેર ના છે પોતાના વર્ષ કરવાના રોજના સ્મરણમાં લેતા હતા એના ઉપર પ્રવચનો કર્યા છે. આ પ્રવચન મંદિરના પહેલા ભાગમાં પ્રકાશિત થશે, અત્યારે દેશમાં છપાય છે. એમાં એમ બોલ્યા છે કે આ બાર અંગનો સાર શું બોલ્યા છે,
બાર અંગનો સાર.
સત્તરમા વર્ષ પહેલા બાર અંગનો સાર ક્યાંથી હાથમાં આવ્યો? આ વખતે મંદિરમાં કચ્છી થાય છેડા પારલા મારી છે, હિન્દીમાં છેડા તમારું વિવેચન જોતા તમે 24મા વર્ષથી જ્ઞાની માનો છો, એ કેટલી વાતમાં અમને સમાધાન થતું નથી. એ માટે અમે કેટલાક પ્રશ્નો પૂછાયા હતા, માનો લાગ્યા પછી એમણે એમ કહ્યું આપણા વિવેચનમાં એ વાત પણ ઉપસાવી છે, ગુરુદેવ શ્રી ગાંધી સ્વામીએ આ 10 વર્ષનો ઉપર પ્રવચનો કર્યા છે અને એમાં એ 12 અંગનો સાર છે એવો ઉલ્લેખ કર્યો છે, તો પછી તમે એમને જ્ઞાની કેમ એ વખતે માનતા નથી? જ્ઞાની છે એની પૂર્વ ભૂમિકા પણ જ્ઞાની થવામાં કારણ હોય છે, માટે પ્રમાણભૂત છે. શું છે
પ્રમાણભૂત?
જ્ઞાની છે એની પૂર્વ ભૂમિકા જ્ઞાની થવાના કારણભૂત હોવાને લીધે તે ભૂમિકામાં નીકળેલા વચનો પ્રમાણભૂત છે, માટે એ વચનો પ્રમાણભૂત છે. અને એવો 12મો સાર પણ એમના હાથમાં આવે ત્યારે જ મોક્ષ મારીને પામે, માટે એમાં વિરોધ આવતો નથી. પછી 751ની વાત લીધી, 751માં 3 સંકેત કીધા છે, એમાં શુદ્ધ સંકેત આપણે 24મા વર્ષથી જોઈએ, તો બાકીનો સંકેત અમને ક્યારે હતું? તમે તમારી વિચારણા પ્રમાણે તમે ક્યારે સમજો છો? પછી તમારો ચોફટો માગે સુભાષભાઈની આ ચાર સન્મુખ ત્યાં છે, બીજા સન્મુખમાં આવ્યા છે અને એ વાત અમને લીધી છે કે એ સ્વભાવ તમારો થવાથી આજે આ દેશને સ્વરૂપ સંમુખતાની જાગૃતિ આવી તો ડાયરીમાં લખ્યું છે, વાત મળે છે. એ વખતે જે સુધારક જેને કહેવાય, સુધારક ક્યાંથી સુધારક સત્ર બહુ કાયદામાં ચાલે છે, મૂળ શબ્દ સુધારક વાપરેલો એ છે ને, એમાં સુધારક જન્મથી પહેલું સંકેત ગણાય કે ન ગણાય, બીજું આ ગણાય સત્પુરુષની બાબતમાં એ શરૂઆતથી પૂર્વજન્મથી જે સત્પુરુષ એમની ગઈ દુષ્ટિ ક્યારે, માટે પહેલા સંકેતમાં એમને આ જન્મ ગણો તો વાંધો નહીં, પછી રાજી થઈ ગયા અજ્ઞાની ગણો હતા. એમ પહેલું સંકેત તો હતું સંકેત, ખરેખર સંકેત નહીં, પણ સંકેત ન કારણનું કારણ અને એ પ્રત્યક્ષ કારણ છે સંકેત થવા માટે. પછી સંકેત રાખવા તો સવાલ નથી, આપણે વસ્તુ સ્થિતિ જે છે માન્ય જોઈ રાખે છે. એટલે શું છે કે એમના પહેલાના વચનો મહાપુરુષ ગુરુદેવ જેવા પણ સ્વીકારે છે, ત્યારે એનો વિધાન કોઈ નિષેધ કરવા જેવો નથી. આપણે શું વસ્તુ ચાલશે? જે ભૂમિકામાં જોઈએ તે થાય, જ્ઞાતા દ્રષ્ટા પણ કરતા ભક્તૃત્વ નાશ પામી છે, પરિણામનું કર્તૃત્વનું ભક્તૃત્વ નાશ પામી છે, એટલે મુખ્યપણે તો જ્ઞાતા દ્રષ્ટા પણ પોતે સિલેક્ટ કરેલા ના, એવું કઈ નથી. અરુણભાઈ તો ક્રોસ હતો, અમારે તો પહેલેથી આ વાત વિચારેલી છે. એમને એમ શું થયું કે તમે આ વાત પણ કરો છો ને આ વાત પણ કરો છો તો વિરુદ્ધ જાય છે બે વાતે. તમારી બે વાત પરસ્પર વિરુદ્ધ જાય છે. એક બાજુથી તમે 24મા વર્ષથી જ્ઞાન પ્રાપ્ત કરો અને બીજી બાજુથી એમના 17મા વર્ષ પહેલાંના પ્રવચનો જેને તમે ગુરુદેવ કહો છો એ 12અંગનો સાર ગણે એને પ્રવચન કરે છે. તો એવી વાતના બે વચ્ચે વિરુદ્ધતા નથી આવતી ને એને એમનો પ્રશ્ન ક્રોસ ક્વેશ્ચનનો હતો. આપણે તો એ વાત વિચારેલી નથી, આપણે તો એ વાત વિચારેલી નથી. કેમ કે આપણે તો ત્રણ સંકેતની ચર્ચા કરીએ છીએ. જ્યારે ત્રણ સંકેતની ચર્ચા કરીએ છીએ એટલે 24મા વર્ષના સંગીત દર્શન પહેલાંની ભૂમિકાનો આપણે વિરોધ કરવાનું કારણ રહેતું નથી. કેમ કે એ કારણભૂત પરિણામ છે. અજ્ઞાની શબ્દ એ કૃષ્ણ શબ્દ કહેવાય. આરાધના વાળા જીવ હતા, આરાધક જીવ, આરાધક જીવ હતા. એટલે ઘણી યોગ્યતાની મૂડી એમની પાસે હતી. 24મા વર્ષ પહેલાં પણ ઘણી યોગ્યતાની મૂડી એમની પાસે હતી. હવે એ મૂડીને ન ગણીને આપણે દરિદ્રી ગણીએ તો એ સારું તો નહીં. બીજા મુખ્ય દરિદ્રી ગણાય પણ એમને તો દરિદ્રી ચોક્કસ કક્ષાના મહાપુરુષ છે. એટલા માટે જેમ કે સ્વાભાવિક ગુરુદેવે આત્મસિદ્ધિના પ્રવચનોમાં તો ઘણું બહુમાન
કર્યું.
તમારા ઉપકારી છે છેડાભાઈએ લીધું છે કે તમારે ત્યાં સમાજ સમયસાર સ્વરૂપ સમયસાર છપાણું ત્યારે આ વાતનો ઉલ્લેખ નથી થયો. સમજો એ અમારી દ્રષ્ટિએ ક્ષતિ રહેલી છે જેની તમે પૂર્તિ કરી છે. તમે આનંદ કેમ કે ઉપકારીનો ઉપકાર મુમુક્ષુ પણ નથી છુપાવતો તો જ્ઞાની તો છુપાવે જ નહીં. ગુરુદેવ તો માન અપમાનનો વિકલ્પ રાખ્યા વગર ખુલ્લી વાત કરી નાખી છે પણ આપણા મુમુક્ષુ એ વાતને પછી જો નથી કરી કે ઘણા જાણતા નથી. મોટો સમાજ એ વાત જાણતો નથી. આપણે આત્મસિદ્ધિના પ્રવચનો વાંચ્યા એમાંથી સ્પષ્ટ મળ્યું આપણને. એ તો આપણું તો બનાવેલું છે ને એ પ્રવચનનું પુસ્તક. એ વખતે ગુરુદેવ બોલેલા ને બોલેલા એ ઝીલાઈ ગયેલું ને એ લખાઈ ગયેલું એટલે એમાં કોઈ કૃત્રિમતા તો થઈ નથી. ગુરુદેવો તો પોતે ઉપકાર થયો છે, છુપાયો નથી. એ વાત આપણે પ્રસિદ્ધ કરી હતી ત્યારે આપણા અમુક નથી. એક વાત દારૂ પીવો ને એમ કહો એટલે કલાલ ને તો જમવાનું જ નથી. એનો ધંધો ભંગે છે બિચારા. વન કેન નોટ પ્લીઝ ઓલ. એ માણસ બધાને પ્લીઝ કરી શકે તો અસંભવિત બની શકે. જગતમાં બે વિશે પરસ્પર વિરુદ્ધ ચાલે છે, સત અને અસત. સતનો રસ્તો પકડો, નિષ્ઠ રસ્તો પકડો એટલે અસત અને અનિષ્ઠ વાળા ઊભા થઈ જવાના. તમારે અમારે તો બધું ચાલવાનું છે. આપણા નિયમ સાર કરતા ચાલ્યું હતું તો સમયસર ની જે ધર્મ લીધી હતી વેદના વિષયમાં મૂળ ક્યાં છે તમે, અથવા તમને કયા પ્રકારે જિજ્ઞાસા છે?
તમને પ્રકારે જિજ્ઞાસા છે કે ગુરુદેવ આશીર્વાદ સુખી છે, તથા આપણે આપણે ઝઘડા છે. અમારા જેવા નાના માણસ ક્યાં જઈએ તો ઉપયોગી ન રહે. જે જિજ્ઞાસ આ ભવે થાય તો બીજા ભવ્યના સંસ્કારે આવે કે ના આવે?
ચોક્કસ સંસ્કાર પ્રાપ્ત થયા હોય તો આવે,
અટકતો જ હોય.
સંસ્કાર પ્રાપ્ત થયા હોય તો આવે. એવું છે કે સમાજમાં તો સંતોષભાઈ એક કોટીના જીવો હોય એવી આપણે અપેક્ષા રાખીએ તો આપણી સમજણની હોય છે. ત્યારે કોઈ પણ મોટો સમાજ થઈ જાય ત્યારે જુદી જુદી કોટીના જુદી જુદી યોગ્યતાવાળા જીવો હોય છે, અયોગ્યતાવાળા જીવો પણ હોય છે, યોગ્યતામાં પણ નિનાભિક યોગ્યતાવાળા જીવો હોય છે. કુદરતે હાથને પાંચ આંગળી આપી છે તો એક સરખી નથી આપી છે. કેટલી આંગળીનો અંગૂઠો સરખો છે? આ આંગળીના આંગળી સરખી છે, આ આંગળીના આંગળી સરખી. ત્યારે એક હાથને પાંચ આંગળી સરખી નથી તો પછી અવડો મોટો સમાજ હોય એમાં બધા એક જ સરખા જેવો હોય એવું આપણે અપેક્ષા રાખીએ. ત્યાં ગુરુદેવના ભક્તો છે માટે બધા એક સરખા હોય, ત્યાં કૃપાળુદેવના ભક્તો છે માટે એક સરખા હોય અનુભૂતો ન હોઈ શકે. સમોસરણમાં પણ એવું બનવાયું છે. તીર્થંકરદેવના શિષ્ય થઈને બેઠા હોય એમાં પણ વિચાર દ્રષ્ટિઓ જાજા હોય અને સમ્યક દ્રષ્ટિઓની સંખ્યા એટલી હશે. સમ્યક દ્રષ્ટિઓની સંખ્યા કરતાં પંચમગુણ સ્થાનવર્તીની સંખ્યા એટલી ઓછી હોય, પંચમગુણ સ્થાનવર્તી કરતાં મુનિઓની સંખ્યા ઓછી હોય અને મુનિઓ કરતાં કેવળીઓની સંખ્યા ઓછી હોય. કેવી થાય ભગવાનના હંમેશા ઉપર ઉપર જેમ જઈએ એમ ચિંતા ઘટે. પણ સમાજની અંદર યોગ્યતાવાળા જીવો કોક જ મળે, આત્માર્થી જીવો કોક જ મળે, મોક્ષાર્થી જીવો તો કોક જ મળે. પછી એવું ચાલે ને જ્યાં એવું હોય ત્યાં એવો પ્રસંગ બને, જ્યાં જીવો હોય ત્યાં તેવો પ્રસંગ બને. આમ તો સમાજથી અલગ થઈને જીવવા જેવું છે. સમાજની પરિસ્થિતિ જોતા તો સમાજમાં ભરવા જેવું છે, સમાજથી અલગ થઈને જીવવું છે એવું લાગે છે. અભિપ્રાય એ અભિપ્રાય અને આ સમાજમાં તો આત્માને લાઈનમાં પોતાના માટે વિચારવા જેવું છે. આપણે સમાજમાં સ્વીકાર નથી કર્યું પણ આ તો પોતાના માટે વિચારવા જે કોઈ કોઈ આત્માથી જીવ હોય એવા જીવના શરીરમાં રહેવું અને બહુ દાદાનો સમાજમાં પરિચય ન કરવો આવું પરિસ્થિતિ લાગે. તો હું શું જીવને બચવું હોય તો કદાચ પોતે બચવું હોય આવો વિચાર કરો. પોતાના માટે પ્રશ્ન વિચાર, સમાજ માટે નહીં પણ પોતાના માટે, પોતાના માટે અનુભવ પદ્ધતિ તપાસતા, અવલોકન કરો અથવા અનુભવ કેવા કેવા પ્રકારનો પોતાને થઈ રહ્યો તેને તપાસવા અવલોકન કરવાથી અનેક જાતના વિભાવોમાંથી વિભાવ જાતે સામાન્ય છે એને એક પ્રસંગ આવશે. અને જ્ઞાન જે છે એ જ્ઞાનની અંદર પણ ઉપયોગ અનેક પ્રકારે અનેક જ્ઞાનાકારરૂપ ઉપયોગ થાય છે. એના અનુભવને તપાસવા જતા એક જ્ઞાનાકાર એક જ્ઞાન છે એ એક સ્વભાવ જાતિનો ઓળખાણ થવાનો, પરિચયથી ઓળખાણ થવાનો એક પ્રસંગ હશે. એટલા માટે પરિણામને અવલોકન કરવાની જ્ઞાનીએ આજ્ઞા આપી દીધી. એનું કારણ એ છે કે જો ભેદજ્ઞાન કરવું હોય તો સ્વભાવ અને વિભાવ એવી બે જાતિની ઓળખાણ ન હોય પરિણામની જાતિની, તો મંદ કષાયના પરિણામ અથવા એ પ્રકારના કોઈ પણ પરિણામ છે, વિચારના પરિણામ, મૂળકશાળીના પરિણામ, તત્વ વિચારના પરિણામ, એમાં વિભાવ અને સ્વભાવ જુદો નહીં છે. અને વિભાવને આદરવા યોગ્ય અથવા ઉપાધિ થઈ જશે નહીં પણ નહીં આવે. વિભાવના એક કણનું પણ નહીં પણ આવવું જોઈએ. એ રીતે વિભાવ ક્યાંય ઉપાધિ ન થાય. ભાવ એ પ્રચારિત્ર ગુણનો વિભાવ છે અને પરમા એકત્વ પણ જ્ઞાનથી થાય. એની જ્ઞાન એક શંકર દોષ કર્યો છે શાસ્ત્ર ભાષામાં. પર સન્મુખતા થાય કે ઉપયોગની ચંચળતા થાય, એ ત્રણ પ્રકારનો વિભાવ જ્ઞાનનો કર્યો છે. વિભાવમાં બધા વિભાવ આવી જાય, એટલો ચારિત્ર ગુણનો વિભાવ નહીં, જ્ઞાનનો વિભાવ પણ આવી જાય. વિભાવ અને સ્વભાવ બે પરિણામની જાતિ જ્યારે ઓળખાય ત્યારે વિભાવની ઉપાધિ એકાદ શકે અને સ્વભાવની ઉપાધિ એકા થાય, વિભાવની હેયતા થાય. તે પ્રકારે ભેદજ્ઞાનને નો પ્રયોગ થવાની પરિસ્થિતિ ઉત્પન્ન થવા થાય ત્યારે તે પરિણામનું અવલોકન હોય. તો જો પરિણામનું અવલોકન ન હોય તો ભેદજ્ઞાનનો પ્રયોગ ન થઈ શકે. એટલા માટે લખાયેલા પત્રો મુમુક્ષુઓ, તો એ મુમુક્ષુઓ પોતાના પરિણામોનું અવલોકન કરીને એમને લખતા હતા કે અમને આવા પરિણામ વર્તે છે, આપ કૃપા કરીને અમને એ વિષયનું માર્ગદર્શન આપો. એ જાતનું સત્સંગ પત્ર દ્વારા સત્સંગ આપણે કરતા હતા. આમ ગુરુ સત્સંગનો પ્રસંગ નહોતો એટલે પત્ર દ્વારા સત્સંગ કરતા.
બરાબર, એના પછી તો અત્યારથી યાદ હોય છે.
બરાબર,
એ પોતાના આત્માને જાણવા માટેની પોતાનો નથી ચાલતો એમ કે પડી જ નથી આવતી.
બરાબર.
એના માટે બીજી સાથે ભક્તિનો રાગ દૂર કર્યા વગર કેવી રીતે આત્માનો પુરસાદ ચાલુ રહે અથવા તો આત્માનો મહિમા વધે રહે એના ઉપર થોડી રીત છે.
એમાં એવું છે કે પ્રથમ તો જો જીવને ગુણની રુચિ હોય અને અવગુણની અરુચિ હોય તો આત્મ સ્વરૂપમાં કેવા કેવા ગુણ છે, આત્મા જે અનંત ગુણનો ભંડાર છે, ગુણ નિધાન છે, એને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જ્યારે ગુણની રુચિ છે અને ગુણ પ્રત્યે બહુમાન છે ત્યારે દેવગુરુએ તો ગુણ પ્રગટ કર્યા છે અથવા કોઈ પણ પરમાત્માએ ગુણ પ્રગટ કર્યા છે, માટે ગુણ પ્રાપ્તિ તેમને થઈ હોવાથી તેમના પ્રત્યે સહેજે બહુમાનને ભક્તિ આવે છે. કરવું એમ નહીં પણ સહેજે આવે એવો પ્રકાર આપોઆપ થાય છે. એટલે જેને નિશ્ચય સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એને દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષનું બહુમાન અને ભક્તિ આવ્યા વગર રહે. આ એક કુદરતી વસ્તુ સ્થિતિ છે, કેમ કે મૂળમાં ગુણની રુચિ છે. બેમાં સામાન્ય ફેક્ટર શું છે કે ગુણની રુચિ છે. ગુણની રુચિ છે એટલે જ્યાં જ્યાં ગુણ છે આત્મામાં ગુણ છે, આત્મ પ્રાપ્તિ વજન તો પોતાના સ્વરૂપ પ્રાપ્તિ ઉપર વધારે સફર. કેમ કે આ જીવ અમસ્તો સ્વાર્થી છે, આ જીવ અમસ્તો પણ સ્વાર્થી છે. પોતાનું હિત કરવું છે, પોતાનું કલ્યાણ થયું છે, પોતે સુખી થવું છે. દેવગુરુ તો સુખી થઈ ગયેલા છે, પોતાને સુખી થવાનું બાકી. એટલે એ આપોઆપ મેળવાળી લાઈન છે, વિરુદ્ધ પડતી લાઈન નથી પણ
મેળવાળી,
એ મેળવાળી લાઈન છે. એમ છે સાથે સાથે ચાલે, વિરુદ્ધ ન ચાલે, સાથે સાથે ચાલે. ગુરુદેવે જે અર્થ કર્યો છે એ ગાથાનો ગુરુદેવે અર્થ કર્યો છે. જયારે કોઈ શિષ્ય કેવળ જ્ઞાન પાત્ર કરે ત્યારે પોતાના સદમસ્ત ગુરુ કોણ હતા એનું જ્ઞાન પણ એને કેવળ જ્ઞાનમાં થઈ જાય. એનાથી અનંત જ્ઞાન હોય એમાં, એનાથી અનંતકાળનું જ્ઞાન છે એમાં. પોતાના સદમસ્ત ગુરુ કોણ હતા કે જેની પાસે જે પોતે જ્ઞાન કાંઈ ના પછી કેવળ જ્ઞાન કાંઈ ન હતું, એવું જે કેવળ જ્ઞાનમાં સદમસ્ત ગુરુનું જ્ઞાન છું એને વિનય કર્યો છે એમ ગુરુદેવ લીધું. અને આમ તો એમને વિનય સ્થાપવો વિનય વિના વિદ્યા, અધ્યાત્મ વિદ્યા કે કોઈ વિદ્યા વિનય વિના તો છોડે નહીં. વૈદની દવા ખાવી હોય ને તો વિશ્વાસ રાખવો પડે. વૈદ શું કે છે, દવા લીધો પણ વિશ્વાસ કે લીધો, નહીં તો એ તમને ગુણ નહીં કરે એમ કે છે. શું કે છે, દવાને ખબર પડે છે કે આને વિશ્વાસ રાખો કે ન રાખો. પણ પરમાણુને અને પરિણામને પરમ વિનય હોવો જોઈએ, ભગવાન જેટલો વિનય હોવો તો એને ગુરુ નો ઉપદેશ ગ્રહણ થવાની ભૂમિકા સાફ થઈ જાય છે. નહીં તો ગુરુ નો ઉપદેશ લાગે એની ભૂમિકા નથી રહેતી એમ કહેવાનો આશય છે. એટલે એવો માર્ગ વિનય ગણો સમજે કોઈ સુભાગ્ય, કોઈ સૌભાગ્ય કે વિનયમાં મારે શું કહેવું છે, કોક સમજ છે. હમણાં એક સાંભળ્યો કે ભાઈ એવો અર્થ કરે કે ભાઈ જો વિનય હશે ને તો તું ભગવાન થઈ જઈશ. વિનય કરે
ભગવાન, ભગવાન
વિનય કરતા અને ભગવાન એનું કાર્ય, વિનય કરે ભગવાન. એવો અર્થ ન કરીએ જેવો જેને ઠીક લાગે અર્થ કરે. શબ્દોને ખબર નથી કે મારો અર્થ શું છે. કૃપાળુ દેવનો આશય એમને હારે રહ્યો ગયો, એમના આત્માને હારે. કોઈ પણ સત્પુરુષના વચનને લૌકિક અર્થમાં ઉતારવાને અથવા પારમાર્થિક હેતુ સિવાય એને અન્ય અર્થમાં પણ ઉતારવા
નહીં.
આ એક આજ્ઞા છે સત્પુરુષોની, આ એક આજ્ઞા છે. એ આજ્ઞા મારે એને અર્થ કરશે, પછી કાંઈ વાંધો નહીં આવે. પહેલાં તો શું વાત છે કે જો સત્પુરુષ તરીકે પ્રતીતિ હોય કહેનારને તો એમના કોઈ વચનમાં શંકા સંશય કે અવિશ્વાસ મુમુક્ષ કરવા યોગ્ય આ એક પાળ બાંધી દેવી. આ પાળ બાંધ્યા પછી આગળ ચાલવો તો પછી જ વાત નહીત્ર અભક્તિના પરિણામ થયા વિના. હવે ગુરુદેવ છે એ માન્ય છે, કૃપાળુદેવ તો ગુરુદેવ છે, માન્ય છે. આપણને ગુરુદેવ માટે તો શંકા નથી, ગુરુદેવને માન્ય હોય એના માટે શંકા કરવાનો પણ આપણને અધિકાર નથી. એમના સર્વ વચનોને પરમાર્થ હેતુભૂત પણ આના દ્રષ્ટિકોણથી વિચારવા, ત્યાં આપણને દોષ નહીં આવે. નહીતર ક્યાંક હું આમ સમજું છું એમાં હું સમજું છું નો દોષ છે, એ સ્વચ્છંદમાં લઈ જશે અને અભક્તિના પરિણામ મોટો અપરાધ થશે. સત્પુરુષના વચનો અનંતકાળ સુધી ન મળે એવો અપરાધ થાય. જ્યારે સત્પુરુષના વચનો પ્રત્યે અભક્તિ થાય ત્યારે એવા સત્પુરુષના વચનોનો યોગ અનંતકાળ પર્યંત ન મળે એવી દશા ઉત્પન્ન થઈ જાય ભવિષ્યમાં. એટલે ક્યાંય નો ક્યાંય વ્યવ ફેંકાઈ જાય, પસંદગી થઈ જાય, મન વિચાર શક્તિ ચાલી જાય. વિચાર શક્તિ હતી ત્યારે વિવેક ન કર્યો અને અવિવેક કર્યો તો વિચાર શક્તિ ચાલી ને અસંધી. વિચાર માન્ય છે, જવાબદારી ઘણી છે. સાંભળે માટે પાર આવે એવું નથી, પણ જવાબદારી સંભાળીને આગળ ચાલવા જેવું
છે.
મિત્ર મુશ્કેલી ઘણી આવી જાય, નફાનો વેપાર નુકસાનમાં ભરી જાય.
ગુરુદેવે બતાવ્યું કે વિનયની હદ મર્યાદા કેટલી બધી અમર્યાદિત છે. જયારે ભગવાન પણ પોતાના જ્ઞાન માં મારા ગુરુ આવા
હતા
ગુરુદેવ
એમના ઉદ્દેશ થી ગાઈડલાઈન ની એમનો બોધ મળ્યો છે, એમનો બોધ મને મળ્યો છે અને એ મારા ઉપકારી છે. આજે આ સ્થિતિ હું છું એનું કારણ એ છે. ગુરુદેવ મારા માટે તો અનંત તીર્થંકરો થી અધિક છે. ત્યારે કોઈ અધૂરો અર્થ કરે તો એમ કે આમાં તો અનંત તીર્થંકરો નો અનાદર કર્યો છે. શું લે સદમસ્ત્ર ચોથા ગુણ સ્થાન વર્તી વસ્ત્ર ધારીને ગુરુ કહીને તમે અનંત તીર્થંકરો નો અનાદર કર્યો છે એમ કોક લઈ લે. એ વક્ર દ્રષ્ટિથી કહેવાય છે, સરળ દ્રષ્ટિથી જુઓ તો બરાબર છે કે પોતે અનંત તીર્થંકરોના સમૂહ શરણમાં જઈને પાછો આવ્યો છે, છતાં જે બોધ નથી લીધો એ બોધ મળવામાં આ ગુરુ નિમિત્ત થયા છે. માટે અનંત તીર્થંકરો થી
ચોરાશી
ની સાલમાં અવમાન ના કરતે હો, કાંજે સ્વામી વસ્ત્રધારી છે, ગુરુ બી નહી છે, દિગંબર માં તો પછી જયારે ન્યાય આપો ત્યારે છે ગરમ થાય ત્યારે આપણે શાંત રહેવું પડે. આપણને ખ્યાલ આવે કે બિચારો સમજ તો અણસમજે છે.
807 નંબરનો પત્ર
અધિકારી યોગ્ય ઉપકાર નો હેતુ અધિકારી અધિકારી એટલે એમ શું કેવું છે કે કોઈ માણસ ગૃહસ્થી પસંદ ન કરે, ગૃહસ્થી પસંદ ન કરે અને દીક્ષા લઈ લઈએ તો આત્મકલ્યાણ માટે નિવૃત્તિમાં આવતો હોય તો એને નુકસાનનું કારણ નથી. સાક્ષાત તરીકે ગુરુદેવ પોતે પહેલેથી એમ વિચાર્યું કે મારે ગૃહસ્થિમાં નથી જવું અને પોતે દીક્ષા 21 વર્ષે લઈ લીધી સ્થાનક વાસીમાં. તો એમને એ જો ગૃહસ્થિમાં ગયા હોત કદાચ, હવે આપણે તર્ક કરીએ કે કદાચ ગૃહસ્થિમાં ગયા હોત તો આટલી એમણે ખોજ ન કરી હોત આત્મા. એ નિવૃત્તિ મારી હોય તો ખોજ કરી શક્યા. ક્યારે ખોજ કરી શક્યા? નિવૃત્તિ મારી હોય તો એમણે શ્વેતાંબરના બધા શાસ્ત્રો, પૂર્વકર્મના અપરાધને લઈને શ્વેતાંબરમાં આવ્યા, એનો તો વર્તમાનમાં કોઈ ઉપાય નથી. હવે બહુ વિશાળ દ્રષ્ટિ છે આ કેસને, આપણે એક કેસને વિચારીએ, ગુરુદેવનો એક કેસ હાથમાં લઈ તો પૂર્વના અપરાધે શ્વેતાંબરમાં શાનકવાસી સંપ્રદાયમાં જન્મ થઈ ગયો, એનું તો કોઈ કાંઈ ફેરફાર થઈ શકે નહીં. હવે જન્મ થયા પછી આત્મકલ્યાણનો એમને જે ભાવના થઈ તો એમણે પહેલાં શું વિચાર કર્યો કે મારે લગ્ન કરવા નથી, મારે ગૃહસ્થમાં જવું નથી, તો શું કરવું કે કોઈ સારા ગુરુ મળે તેને શિક્ષા લેવી. હવે એમાં સંપ્રદાય બુદ્ધિ તો એમની હતી નહીં, એમની બુદ્ધિ શું હતી કે મારે મારું આત્મકલ્યાણ કરવું છે, એક જ બુદ્ધિ હતી એમની, બુદ્ધિ એટલે અભિપ્રાય. તો એ અભિપ્રાયથી એમણે દીક્ષા લીધી, એમાં કોઈ એમને શ્વેતાંબરપણું કાંઈ મેળ્યું નહીં. પછી ખોજ ચાલી, એમાં શ્વેતાંબરપણું મેળ્યું નહીં. પછી દિગંબરના શાસ્ત્રો વાંચ્યા તો પણ શ્વેતાંબરપણું મેળ્યું નહીં. અને એમાં સમ્યક દર્શન થયું મૂળપતિ હતી ને, તો એ મૂળપતિ કાંઈ સમ્યક દર્શન થવામાં નડી નહીં. એમને તો એ ઉપકારનો હેતુ થયો ને, એ જે એમને સ્વતંત્ર સાધુ પણ દીધું એમને શું થયો, ઉપકારનો હેતુ થયો. પણ અધિકારી યોગ એ વાત છે, બધાને માટે એ વાત લાગુ પડતી નથી. એ અધિકારી યોગનો અર્થ એ થાય છે કે ગુરુદેવનું બાનું પકડીને પાછા બીજા પણ સ્વતંત્ર સાધુ થાય એમ પણ નથી, એનો આગ્રહ પણ રાખવા જેવો નથી અને એનો એકાંત દુરાગ્રહ પણ કરવા જેવો નથી. એમાં પણ એવા કેસ બને છે, એમાં પણ આત્માર્થ જેવો થાય છે, આત્માર્થ થાય છે, જ્ઞાની થાય છે, ત્યાં સુધી વાત છે. એમાં જ્ઞાની થાય તો અધિકારી યોગ્ય વાંધો નથી. આ એક શબ્દ એવો છે ને કે જો એનો અર્થ ન આવડે તો સ્વતંત્રપણાને ઉપકારી ગયું, દિગંબરાનું દિગંબરપણાને બરાબરીમાં લઈ લીધું, આ ભૂલ કરી, આ શ્રીમદજીએ ભૂલ કરી એમ લાગે. એને એ જે શ્રીમદજીએ ભૂલ કરી ને એ ભયંકર છે. શ્રીમદજીએ ભૂલ કરી એ બહુ ભયંકર વાત છે. આખું વાંચવું, સરખું વાંચવું, પૂરું વાંચવું અને સૂક્ષ્મતાથી એનો અર્થ કરવો, અધિકારી યોગે લીધું છે અને અધિકારી યોગે ઉપકારી છે. એનો દાખલો ગુરુદેવ પોતે છે, બીજું કોઈ નથી, પણ
પોતે
ગુરુદેવ પોતે છે. અધિકારી યોગે એમને વાંધો આવ્યો નહીં. જો દુકાનમાં લાગી ગયા તો મોટો વેપાર હતો, જેટલા દુકાનમાં લાગી ગયા એ કોઈનો વાર આવ્યો? ગુરુજી દાદાજીની પેઢીમાં જેટલા વેપારમાં રહી ગયા એ રહી ગયા વેપારમાં, ગુરુદેવ છૂટા પડી ગયા તો આવી ગયા મોક્ષ માર્ગમાં. અધિકારી યોગે વાંચવાનો છે એને, જે જીવ સંપ્રદાય બુદ્ધિ માં પકડાયેલો હોય એને આ શબ્દ વાંચવાનો અર્થ કરવાનો અવકાશ ન રહે. એ તો શ્રી તો એમ જ સમજે કે આ તો ભૂલ જ છે, આ તો સ્પષ્ટીકરણ આપ્યું છે. સારો ચાલી ગયો, એ બહુ સારો ચાલી ગયો. સમય દ્રષ્ટિ તો
થાય
છે, એટલે સંપ્રદાયમાં નથી બધી ચાલે છે. બીજી બીજો બીજી વાત વિચારવા જોઈએ કે કોઈ માને સમજી ગયા સમજે કે તમે સમુદ્ર નામ લ્યો છો આની અંદર, પણ એમને તો સપ્ટેમ્બર ડિસેમ્બરની પણ ખબર નહોતી પડી. હું એકલો લઉં ને આપણા ગુરુદેવ પણ દેતા હતા, હું એકલો લેતો હોઉં તો બીજી વાત છે, આપણા ગુરુદેવ પણ વિશેષ કરીને લેતા હતા. એનું કેમ કરશે નાના માટે મોટી વાત કરવા જેવી નથી. એને આત્માનો પત્તો કાઢી લીધો, એની દ્રષ્ટિ કેટલી સૂક્ષ્મમાં છે અને આપણે નથી કાઢ્યો તો કેટલી દ્રષ્ટિ સ્થિર રહી છે એની થોડીક તુલના કરવી, એની થોડીક
તુલના કરવી,
તુલના કરવી એટલે ખ્યાલ આવી જશે કે આપણે ક્યાં ઉભા છે, એ ક્યાં ઉભા છે. એને રાગનો એક કણ પણ અંદરમાં અડવા ન દીધો. જ્યારે શરીર દર્શન થાય ત્યારે એની પહેલી ક્ષણની જે પર્યાય હોય એ પર્યાયમાં રાગનો પણ અત્યંત મંદ હોય. કેટલો હોય મંદ? ઉઠવાની તૈયારીમાં હોય, ભાવ થવાની તૈયારીમાં ઉગ્યો હોય, એને પણ અડ્યા નથી ત્યારે એને સુધો ઉપયોગ થયો છે, એનો પણ સ્પર્શ નથી રાખ્યો, એનાથી છૂટા પડી શક્યા છે અંદરમાં. એનો વિવેક એટલો બધો સૂક્ષ્મ થઈને અંદરમાં કામ કરી ગયો કે છોડભૂલ કરે ખરા, આત્મધરા વિકાસ કરે એ વિચાર ન કરો ત્યાં સુધી તમને એની ભૂલ દેખાય. ભૂલ દેખાશે પછી એક જ્ઞાનીને ભૂલ દેખતા અનંતા જ્ઞાનીઓમાં ભૂલ દેખવાનો અભિપ્રાય કરાઈ ગયો. શું થયું? અભિપ્રાયનો મોટો દોષ થયો. અને એ અભિપ્રાય જ્યાં સુધી સમ્યક પ્રકારે નહીં કરે ત્યાં સુધી એ અભિપ્રાયનો આશરો ચાલુ રહેશે. દર્શનમાં દિવસે 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 તગડો થતો જશે. આ નુકસાન ક્યાંથી આખું કરશે? એ અભિપ્રાયનો આશરો ચાલુ રહેવાનો કે નહીં રહેવાનો? ધંધો ખુલી ગયો તમારો અને હેલું જ જવાનું હશે. એ તો દર્શનમાં એટલો તીવ્ર થતો જવાનો, જ્યાં સુધી અભિપ્રાય નહીં તોડે ત્યાં સુધી દર્શન આવું જ મોટું. એટલે આ એક ગાંઠ માર્ગ કે સત્પુરુષના કોઈ વચનમાં શંકા સંશયો અવિશ્વાસ મુક્તિ કરવા યોગ્ય આ ગાંઠ મારી દેવી. આ ગાંઠ જો છૂટી ગઈ તો મરી ગયો આમ કીધું. ત્યાં જશે એનો પત્તો કાઢવો.
આત્મારથી
જ્ઞાનીઓની મતના શાસ્ત્રો માટે દિશા દ્રષ્ટિના વિશેલા શાસ્ત્રો જ્ઞાનીઓ માટે ગણવા માટે તો પછી એનું જ્ઞાન મિથ્યા થાય કે સમ્યક રહે? હે, ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્મના, પણ જ્ઞાની ને તે જ્ઞાન ભાષા એ વિખેતાને
આનંદજન
પણ ઘણે ઠેકાણે માંધા ઉભા થયા વગર હું એક પ્રશ્ન પૂછ્યો કે કૃપાળુદેવને સપ્ટેમ્બર ડિસેમ્બર ની ખબર માનો કે ન પડી હોય એમ કોઈ મુમુક્ષુને લાગે, એ મુમુક્ષુને તો ખબર પડી છે ને એને હું ફાયદો છું એવી મને સમજાવો, એ ખબર પડ્યા પછી એને લાભ છે એવી મને સમજાવો. કૃપાળુદેવ કરતા જાજી ખબર પડતો તો જાજો લાભ ખબર જોઈએ તમને, કૃપાળુદેવ કરતા તારી સંગ તમારે સમજણ વધારે થયો, તમને એથી વધારે આત્મલાભ તો થયો જ હોવો જોઈએ. અપ્રયોજન છે, તમને કઈ પ્રયોજનમાં કામમાં આવ્યું એટલે અમે કોઈ પણ મુક્તિઓને સપ્ટેમ્બર ડિસેમ્બર ની બાજુમાં નથી જોયું. આ એનું કારણ કે અમને પ્રયોજન રૂપ વિશે નથી જોયું,
સ્વામી ભગવાન.